એકત્ર જ્ઞાનગોષ્ઠી. અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આપ સૌનું સ્વાગત છે એકત્ર જ્ઞાનગોષ્ઠીમાં. અહીં અમે બે વક્તા છીએ અને અમારો પ્રયાસ છે કે જુદા જુદા સ્ત્રોતોમાંથી મહત્વના જ્ઞાન અને વિચારોને તારવીને તેને સરળ બનાવીએ.
હા, જેથી સાંભળનારા ઝડપથી માહિતગાર બની શકે.
બરાબર.
અને આજે આપણે ખરેખર ખૂબ જ રસપ્રદ અને મને લાગે છે પ્રભાવશાળી પુસ્તક વિશે વાત કરવાના છે. વોલ્ટર મિશેલનું ધ માર્શમેલો ટેસ્ટ, માસ્ટરિંગ સેલ્ફ કંટ્રોલ. ગુજરાતીમાં કહીએ તો માર્શમેલો પરીક્ષણ, આત્મનિયંત્રણની કળા.
માર્શમેલો ટેસ્ટ નામ તો સાંભળેલું લાગે છે.
હા, ઘણું પ્રખ્યાત છે. આ પુસ્તક આપણી અંદર જે સંઘર્ષ ચાલે છે ને, પેલી તાત્કાલિક મજા લેવાની ઈચ્છા અને લાંબા ગાળાના ફાયદા માટે ધીરજ રાખવાની વાત, એની પાછળનું વિજ્ઞાન સમજાવે છે.
અને સાચું કહું તો આજના જમાનામાં આનાથી વધુ સુસંગત વિષય કયો હોઈ શકે? બરાબર ને?
એકદમ.
આપણે એવી દુનિયામાં જીવીએ છીએ જ્યાં બધું જ ફટાફટ જોઈએ છે. ઓનલાઈન ઓર્ડર હોય કે મનોરંજન, બધું તરત.
હા, ઇન્સ્ટન્ટ ગ્રેટિફિકેશન.
હા, પણ પછી જ્યારે વાત આવે સ્વાસ્થ્ય સુધારવાની કે કારકિર્દી બનાવવાની કે પછી ધારો કે નિવૃત્તિ માટે બચત કરવાની, ત્યારે આ ફટાફટ કામ નથી આવતું. ત્યાં તો ધીરજ જોઈએ, મતલબ કે આત્મનિયંત્રણ.
બરાબર.
પણ સવાલ એ છે કે આપણે જાણીએ છીએ કે શું સાચું છે, છતાં લાલચ સામે કેમ હારી જઈએ છે, અને શું ખરેખર મતલબ આપણે આ બાબતમાં સુધરી શકીએ?
હા, અને એ જ મુખ્ય પ્રશ્ન છે જેનો જવાબ આ પુસ્તક આપવાનો પ્રયાસ કરે છે. ચાલો આમાં ઊંડા ઉતારીએ.
તો વાત શરૂ કરીએ લેખકથી, વોલ્ટર મિશેલ, જેમનું આ પુસ્તક છે. તેઓ કોઈ સામાન્ય મનોવૈજ્ઞાનિક નહોતા, ખરું?
ના, બિલકુલ નહીં. 20મી સદીના સૌથી પ્રભાવશાળી વિચારકોમાંના એક. મૂળ ઓસ્ટ્રિયાના હતા, પણ પછી અમેરિકામાં સ્થાયી થયા અને સ્ટેનફર્ડ, કોલંબિયા જેવી ટોચની યુનિવર્સિટીઓમાં વર્ષો સુધી કામ કર્યું.
ઓકે.
પણ એમની ખરી ઓળખ અને આ પુસ્તકની જે વિશ્વસનીયતા છે ને, એનું કારણ એ છે કે તેઓ પોતે જ
એ માર્શમેલો ટેસ્ટના સર્જક હતા.
બરાબર. એ પ્રખ્યાત માર્શમેલો ટેસ્ટના સર્જક. એમણે 1960ના દાયકામાં સ્ટેનફોર્ડની એક નર્સરી સ્કૂલમાં આ પ્રયોગ શરૂ કર્યો હતો.
ઓ, એટલે ઘણા વર્ષો પહેલા.
હા, અને વાત અહીં પૂરી નથી થતી. એ પ્રયોગમાં જે બાળકો હતા ને, એમનો એમણે લગભગ 50 વર્ષ સુધી પીછો કર્યો.
50 વર્ષ?
હા, 50 વર્ષ. એમના જીવનના અલગ અલગ તબક્કે એમનો અભ્યાસ કર્યો. વિચારો, આ મનોવિજ્ઞાનના ઇતિહાસમાં સૌથી લાંબા અને મહત્વના અભ્યાસોમાંનો એક ગણાય છે.
અચ્છા, એટલે કે આ પુસ્તક કોઈ બીજાના કામનો રિપોર્ટ નથી?
ના ના,
આ તો એ માણસના જીવનભરના સંશોધનનો નિચોડ છે જેણે આ બધું શરૂ કર્યું, ચલાવ્યું અને પછી દાયકાઓ સુધી એના પરિણામોનું વિશ્લેષણ કર્યું.
બરાબર. અને એમણે વ્યક્તિત્વને કોઈ પથ્થરની લખીર જેવું સ્થિર નહોતું માન્યું. એમણે કહ્યું કે વ્યક્તિત્વ તો વ્યક્તિ અને પરિસ્થિતિ વચ્ચે સતત બદલાતું રહે છે, જે તે સમયે બહુ નવી વાત હતી.
રસપ્રદ.
હવે પુસ્તકના મુખ્ય વિચાર પર આવીએ. મિશેલનો સૌથી મોટો અને ક્રાંતિકારી દાવો શું છે? એમનો દાવો એ છે કે આત્મનિયંત્રણ, એટલે કે પેલી તાત્કાલિક લાલચને રોકીને ભવિષ્યના મોટા ફાયદા માટે રાહ જોવાની ક્ષમતા.
હા,
એ કોઈ જન્મજાત ગુણ નથી. એવું નથી કે અમુક લોકોમાં હોય અને અમુકમાં ન હોય.
ઓ, તો પછી?
એ તો એક માનસિક કૌશલ્ય છે, સ્કિલ છે, જે શીખી શકાય છે, કેળવી શકાય છે.
જેમ આપણે સાયકલ ચલાવતા શીખીએ એમ.
બરાબર. જેમ સાયકલ ચલાવતા શીખીએ કે તરતા શીખીએ. અને આ કૌશલ્ય એ કહે છે જીવનમાં સફળતા, માનસિક શાંતિ અને સંતોષ માટે એકદમ પાયારૂપ છે.
એટલે પુસ્તક આપણને પેલી ખોટી માન્યતામાંથી બહાર કાઢે છે કે મારામાં તો ઈચ્છાશક્તિ છે જ નહીં.
હા, બિલકુલ.
મિશેલ કહે છે એવું નથી, સવાલ ઈચ્છાશક્તિ હોવા કે ન હોવાનો નથી. સવાલ એ છે કે આપણે એ શક્તિનો ઉપયોગ કરવાની સાચી રીત જાણીએ છીએ કે નહીં.
બરાબર. અને આ સમજાવવા માટે મિશેલ એક સરળ પણ બહુ અસરકારક મોડેલ આપે છે. હોટ અને કૂલ સિસ્ટમ.
હોટ અને કૂલ સિસ્ટમ, એ શું છે?
કલ્પના કરો, તમે ડાયટ પર છો અને સામે કરમા ગરમ ઘીમાં તરબોળ જલેબી આવી.
ઓહો, મુશ્કેલ પરિસ્થિતિ.
હા, તો તમારા મનનો એક ભાગ, જેને મિશેલ હોટ સિસ્ટમ કહે છે, એ ચીસો પાડે છે. ખાઈ લે, હમણાં જ, કેટલી મસ્ત છે. આ ભાગ ભાવનાત્મક છે, આવેગી છે, તાત્કાલિક આનંદ શોધે છે.
પરિણામોનો વિચાર ન કરે.
બરાબર. પણ મનનો બીજો ભાગ કૂલ સિસ્ટમ એ શાંતિથી કહે છે, જરા વિચાર, ડાયટનો ગોલ યાદ કર, કાલે વજન કાંટા પર શું દેખાશે, લાંબા ગાળે શું ફાયદો. આ ભાગ તાર્કિક છે, વિચારશીલ છે, ભવિષ્યનું જોનારો છે.
અચ્છા.
મિશેલ કહે છે કે આત્મનિયંત્રણ એટલે આ હોટ અવાજને થોડો ધીમો પાડવાની અને કૂલ અવાજને વધુ અસરકારક બનાવવાની કળા.
વાહ, આ તો બહુ સરસ રીતે સમજાવ્યું. અને આ જ વાત આ પુસ્તકને આટલું શક્તિશાળી બનાવે છે, નહીં?
હા.
તે આપણને દોષ દેવાને બદલે રસ્તો બતાવે છે. એમ કહે છે કે તમે ભલે અત્યારે ગમે તેટલા આવેગી હોવ, તમે બદલાઈ શકો છો, તમે આ કૌશલ્ય શીખી શકો છો.
બરાબર. અને આ કોઈ ફક્ત વૈજ્ઞાનિકો માટે લખાયેલું અઘરું પુસ્તક નથી. સામાન્ય માણસ, માતા પિતા, શિક્ષકો, વિદ્યાર્થીઓ, પોતાના જીવનને બહેતર બનાવવા માંગતા કોઈ પણ માટે લખાયેલું છે.
ચાલો હવે પુસ્તકના અલગ અલગ ભાગોમાં થોડા વધુ ઊંડા ઉતરીએ. તમે કહ્યું એમ પુસ્તક મુખ્યત્વે ત્રણ ભાગમાં વહેંચાયેલું છે. પહેલો ભાગ પેલો પ્રખ્યાત માર્શમેલો પ્રયોગ.
હા, અને તેના લાંબા ગાળાના તારણો પર.
તો મિશેલ જાણે આપણને એ નર્સરી સ્કૂલના રૂમમાં લઈ જાય છે. એક 4-5 વર્ષનું બાળક રૂમમાં એકલું સામે ટેબલ પર એક મોઢામાં પાણી લાવી દે તેવો માર્શમેલો.
હા, કે કૂકી કે પ્રેટઝેલ પણ હોઈ શકે.
ઓકે. અને એને કહેવામાં આવે છે, જો તું પાછો આવું ત્યાં સુધી લગભગ 15 મિનિટ આ નહીં ખાય તો તને બીજો એક મળશે, પણ જો ખાઈ લઈશ તો બીજો નહીં મળે.
અને પછી શરૂ થાય છે બાળકની કસોટી.
હા, મિશેલ વર્ણવે છે કે બાળકો કેવા કેવા ગતકડા કરે છે. કોઈ આંખો મીચી દે, કોઈ માર્શમેલો સામે પીઠ ફેરવી લે,
કોઈ ગીતો ગાવા માંડે, કોઈ ટેબલ નીચે લાતો મારે.
હા, અને કોઈ વળી માર્શમેલોને અડ્યા વગર એને સૂંઘવાનો કે ચાટવાનો ઢોળ કરે. આ બધું વાંચીને હસવું આવે ને વિચાર પણ આવે કે આ નાનકડો સંઘર્ષ તો આપણા બધાની અંદર રોજ ચાલતો હોય છે. નહીં,
બિલકુલ. પણ પછી વાત ગંભીર બને છે. આ જ ભાગમાં મિશેલ એ બાળકોના વર્ષો પછીના ફોલોઅપ અભ્યાસ વિશે જણાવે છે, અને એ પરિણામો ખરેખર ચોંકાવનારા છે.
શું જોવા મળ્યું?
એમણે અને એમની ટીમે શોધી કાઢ્યું કે જે બાળકો નાનપણમાં વધુ સમય રાહ જોઈ શક્યા હતા એમને હાઈ ડિલેયર્સ કહ્યા, તેઓ મોટા થઈને સરેરાશ રીતે ઘણા ક્ષેત્રોમાં વધુ સફળ હતા.
દાખલા તરીકે?
દાખલા તરીકે એમના કોલેજ પ્રવેશ માટેના SAT સ્કોર્સ ઊંચા હતા. એમના માતા પિતાના મતે તેઓ વધુ સક્ષમ, આત્મવિશ્વાસુ અને મુશ્કેલીઓનો સામનો કરવામાં વધુ મજબૂત હતા.
ઓકે.
એમનામાં ડ્રગ્સ જેવા વ્યસનની શક્યતાઓ ઓછી જોવા મળી, અને પુખ્ત વયે એમનો બોડી માસ ઇન્ડેક્સ એટલે કે વજન
અને ઊંચાઈનો ગુણોત્તર,
હા, એ પણ સરેરાશ ઓછો હતો.
ઓહો, આ તો ઘણું બધું થયું.
હા, પણ મિશેલ સ્પષ્ટ કરે છે કે આનો અર્થ એ નથી કે માર્શમેલો ટેસ્ટ બાળકના ભવિષ્યની ગેરંટી છે, એવું નથી. પણ નાનપણમાં વિકસેલી આત્મનિયંત્રણની ક્ષમતા અને જીવનના પાછળના તબક્કાની સફળતા વચ્ચેનો મજબૂત સંબંધ છે એ નકારી શકાય તેમ નથી.
આ ખરેખર અણધાર્યું તારણ કહેવાય.
બરાબર. હવે પુસ્તકનો બીજો ભાગ આપણને મગજની અંદર લઈ જાય છે અને પેલી હોટ અને કૂલ સિસ્ટમ કઈ રીતે કામ કરે છે તે સમજાવે છે. આ પુસ્તકનું હાર્ડ છે એમ કહી શકાય.
ઓકે.
હોટ સિસ્ટમ, જે તાત્કાલિક આવેગ જાઓ પર ચાલે છે, તે મગજના ઊંડાણમાં આવેલા ભાવનાત્મક કેન્દ્રો જેમ કે એમિગડાલસ સાથે જોડાયેલી છે,
એટલે આપણી લાગણીઓ વાળો ભાગ.
હા. જ્યારે કૂલ સિસ્ટમ, જે વિચારીને, યોજના બનાવીને, જાણો કામ કરે છે, તે મગજના આગળના ભાગ પ્રીફ્રન્ટલ કોર્ટેક્સ PFC સાથે જોડાયેલી છે. આ એ જ ભાગ છે જે આપણને તર્ક કરવા, આયોજન કરવા અને ભવિષ્યનો વિચાર કરવા દે છે,
એટલે આપણો વિચારશીલ મગજનો ભાગ.
બરાબર. સ્વનિયંત્રણનો ખેલ આ બે સિસ્ટમ વચ્ચેના સંતુલનનો છે.
એટલે જ્યારે આપણે મોડી રાત્રે મોબાઈલ સ્ક્રોલ કરવાનું બંધ નથી કરી શકતા, ભલે ખબર હોય કે સવારે વહેલા ઉઠવાનું છે, ત્યારે પેલી હોટ સિસ્ટમ જીતી રહી છે એમ સમજવું.
બરાબર, એકદમ. અને કૂલ સિસ્ટમ એ છે જે આપણને યાદ અપાવે છે કે બસ કર, હવે સવારે મીટિંગ છે. પણ મિશેલ માત્ર સમસ્યા બતાવીને અટકતા નથી. આ જ ભાગમાં તેઓ કૂલ સિસ્ટમને મજબૂત કરવાની અને હોટ સિસ્ટમને શાંત પાડવાની નક્કર વૈજ્ઞાનિક રીતે સાબિત થયેલી રીતો બતાવે છે.
અચ્છા, કઈ રીતે? એમાં શું આવે?
ઘણી બધી રીતો છે, પણ બે મુખ્ય રીતો પર ધ્યાન આપીએ. એક છે જ્ઞાનાત્મક પુનર્મૂલ્યાંકન, કોગ્નિટિવ રીઅપ્રેઝલ.
નામ થોડું અઘરું છે.
હા, નામ અઘરું લાગે પણ વાત સરળ છે. લાલચ આપતી વસ્તુ વિશે વિચારવાની રીત બદલો.
જેમ કે?
જેમ પેલું બાળક માર્શમેલોને સ્વાદિષ્ટ મીઠાઈને બદલે સફેદ રૂવાળું વાદળ તરીકે વિચારે તો રાહ જોવી સહેલી થઈ જાય.
ઓહ, એટલે વસ્તુ એ જ રહે પણ એના વિશેનો વિચાર બદલી નાખવાનો.
બરાબર. આપણે પણ ધારો કે ફાસ્ટફૂડને મજાની ટ્રીટને બદલે આરોગ્ય બગાડનાર ચરબીનો ગોળો તરીકે વિચારી શકીએ. આનાથી તેની હોટ અપીલ ઘટી જાય છે, એ ઠંડુ પડી જાય છે.
રસપ્રદ. અને બીજી ટેકનિક કઈ?
બીજી ખૂબ જ શક્તિશાળી ટેકનિક છે જો તો યોજનાઓ, ઇફ ધેન પ્લાન્સ.
જો તો યોજનાઓ?
હા, આમાં આપણે અગાઉથી જ નક્કી કરી લઈએ છીએ કે કોઈ સ્પેસિફિક હોટ પરિસ્થિતિ ઊભી થશે તો આપણે શું કૂલ પગલું ભરીશું.
દાખલો આપશો?
ચોક્કસ. જેમ કે જો મને સાંજે ઓફિસથી આવીને ટીવી જોતા જોતા ચિપ્સ ખાવાની તીવ્ર ઈચ્છા થાય તો હું તરત જ ફ્રીજમાંથી દહીંનો કપ લઈશ.
અચ્છા, એટલે પહેલેથી જ નક્કી કરી રાખવાનું.
હા, અથવા જો હું કોઈની સાથે વાત કરતા ગુસ્સે થવા લાગું તો હું 5 ઊંડા શ્વાસ લઈશ અને પછી જ બોલીશ. આનાથી આપણો પ્રતિભાવ લગભગ ઓટોમેટિક બની જાય છે અને પેલી હોટ સિસ્ટમને હાવી થવાનો મોકો મળતો નથી.
વાહ, આ તો ખરેખર ઉપયોગી લાગે છે.
છે જ. હવે પુસ્તકનો ત્રીજો ભાગ આ બધી વાતોને લેબોરેટરીની બહાર વાસ્તવિક જીવન અને મગજના ઊંડા વિજ્ઞાન સાથે જોડે છે.
એમાં શું આવે છે?
અહીં ન્યુરોપ્લાસ્ટિસિટીની વાત આવે છે, એટલે કે આપણું મગજ પથ્થર જેવું જડ નથી, એ બદલાઈ શકે છે. અનુભવો અને તાલીમથી નવા જોડાણો બનાવી શકે છે, મજબૂત થઈ શકે છે.
ઓહ, એટલે આપણે આપણું મગજ બદલી શકીએ?
હા, અમુક અંશે. મિશેલ સ્વીકારે છે કે સ્વભાવગત વલણ, મતલબ કે જીનેટિક્સ, પણ ભાગ ભજવે છે. પણ એ ભાર મૂકીને કહે છે કે આપણા અનુભવો, આપણી શીખવાની ક્ષમતા અને આપણે અપનાવેલી વ્યૂહરચનાઓ અંતે વધુ મહત્વની સાબિત થાય છે. જનીનો આપણું ભાગ્ય નક્કી નથી કરતા.
આ બહુ આશાસ્પદ વાત કહેવાય. અને અંતે છેલ્લા પ્રકરણોમાં શું છે?
છેલ્લા પ્રકરણો આ બધી વૈજ્ઞાનિક વાતોને રોજિંદા જીવનમાં કેવી રીતે ઉતારવી તેના પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
જેમ કે કયા ક્ષેત્રોમાં?
શિક્ષણમાં. કેવી રીતે બાળકોને આત્મનિયંત્રણ શીખવી શકાય, સ્વાસ્થ્યના લક્ષ્યો, વજન ઘટાડવું કે વ્યસન છોડવું કેવી રીતે હાંસલ કરી શકાય, સંબંધોમાં ગુસ્સા પર કાબૂ કેવી રીતે મેળવી શકાય, અને હા, નાણાકીય આયોજનમાં ભવિષ્ય માટે બચત કેવી રીતે કરી શકાય, આ બધા માટે વ્યવહારુ સૂચનો મળે છે. સારાંશમાં પુસ્તક કહે છે કે સ્વનિયંત્રણ એ બંધન નથી, પણ સાચી સ્વતંત્રતાની ચાવી છે. એ આપણને ક્ષણિક આવેગોના ગુલામ બનવાને બદલે આપણા લક્ષ્યો તરફ સભાનપણે આગળ વધવાની શક્તિ આપે છે.
આટલી ઊંડી ચર્ચા પછી જો આપણે શ્રોતાઓ માટે મુખ્ય વિચારો તારવવા હોય જે ખરેખર યાદ રાખવા જેવા છે, તો કયા મુદ્દા સૌથી વધુ મહત્વના લાગે છે?
મારા મતે પહેલો અને સૌથી મોટો આહા મોમેન્ટ, મતલબ કે જે જાણીને નવાઈ લાગે અને રાહત થાય, એ છે કે ઈચ્છાશક્તિ કેળવી શકાય છે.
હા, એ જ, કે આ કોઈ જન્મજાત સુપર પાવર નથી.
બરાબર. એક માનસિક સ્નાયુ જેવું છે. જેમ કસરતથી શરીર મજબૂત બને, તેમ પ્રેક્ટિસ અને સાચી ટેકનિકથી ઈચ્છાશક્તિ વધારી શકાય છે. આ વાત જ આપણને પેલો દોષભાવ હોય ને કે મારામાં તો વિલ પાવર જ નથી, એમાંથી મુક્ત કરીને પ્રયાસ કરવા પ્રેરે છે.
સાચી વાત. બીજું શું?
બીજું પેલી હોટ અને કૂલ સિસ્ટમની સમજ. આપણા અંદર સતત આ ખેંચતાણ ચાલે છે એ જાણવું ખૂબ જરૂરી છે. એ જાણ્યા પછી આપણે આપણી વર્તણૂકને વધુ સારી રીતે સમજી શકીએ
અને તેને બદલવા માટે યોગ્ય પગલાં લઈ શકીએ.
હા, એવું નથી કે હોટ સિસ્ટમ ખરાબ છે. લાગણીઓ અને આવેગ જરૂરી છે, પણ સંતુલન જાળવવાનું છે અને કૂલ સિસ્ટમને ડ્રાઈવર સીટ પર બેસાડવાની છે.
બરાબર. ત્રીજો મુદ્દો?
ત્રીજું, પરિસ્થિતિને ફરીથી ફ્રેમ કરવાની શક્તિ, એટલે કે જ્ઞાનાત્મક પુનર્મૂલ્યાંકન. લાલચ કે મુશ્કેલીને જોવાનો દ્રષ્ટિકોણ બદલવાથી આપણી પ્રતિક્રિયા બદલાઈ જાય છે.
જેમ કે પેલું કસરતવાળું ઉદાહરણ, કસરતને સજા નહીં પણ સ્વસ્થ રહેવાની તક તરીકે જોવી.
બરાબર. કે પછી કોઈની ટીકાને વ્યક્તિગત હુમલાને બદલે તેની પોતાની હતાશાના પ્રતિબિંબ તરીકે જોવી. આ નાનો માનસિક ફેરફાર મોટો તફાવત લાવી શકે છે.
અને ચોથું, જે મને ખૂબ જ વ્યવહારુ લાગ્યું, તે છે જો તો યોજનાઓ.
હા, એ તો જાણે આત્મનિયંત્રણ માટેના ચીટ કોડ્સ છે.
હા હા, અગાઉથી વિચારીને યોજના બનાવીને આપણે નિર્ણાયક ક્ષણે આપણી જાતને સાચી દિશામાં ધકેલી શકીએ છીએ. જેમ કે જો મને સોશિયલ મીડિયા ખોલવાનું મન થાય તો હું પહેલા એક ગ્લાસ પાણી પીશ.
બરાબર. આવી નાની યોજનાઓ પણ ઘણું કામ કરી શકે છે.
પુસ્તકમાં ઘણા એવા વાક્યો છે જે તેના મુખ્ય વિચારોને ટૂંકમાં પણ સચોટ રીતે રજૂ કરે છે, જાણે સોનાની લગડી જેવા.
હા, અમુક વિચારો ખરેખર યાદ રહી જાય એવા છે.
ચાલો એવા કેટલાક વિચારો પર નજર કરીએ. પહેલો, હાલને ઠંડુ પાડો અને ભવિષ્યને ગરમ કરો.
બહુ જ સરસ રીતે કહ્યું છે. મતલબ કે તાત્કાલિક મળતી લાલચની જે ગરમી છે, જે આકર્ષણ છે, તેને ઓછું કરો, ઠંડુ પાડો,
અને ભવિષ્યના ફાયદાને વધુ આકર્ષક બનાવો.
હા, જે લાંબા ગાળાનો ફાયદો છે, જે અત્યારે કદાચ દૂર અને ઠંડો લાગે છે, તેને વધુ મહત્વનો, વધુ ભાવનાત્મક રીતે આકર્ષક બનાવો, ગરમ કરો. જેમ કે નિવૃત્તિ માટે બચાવેલા પૈસાથી મળનારી શાંતિ અને સુરક્ષાની કલ્પના કરવી એ ભવિષ્યને ગરમ કરવા જેવું છે.
બરાબર. બીજો વિચાર, શક્તિ લાલચમાં નથી, પણ આપણે તેના વિશે માનસિક રીતે શું વિચારીએ છીએ તેમાં છે.
આ ખરેખર મુક્તિ આપનારો વિચાર છે. નિયંત્રણ બહારની વસ્તુ પર નહીં, આપણા પોતાના મન પર છે. એક જ પરિસ્થિતિ, જેમ કે પરીક્ષા, કોઈના માટે પડકાર બની શકે છે, કુલ વિચાર. તો કોઈના માટે ડર અને ચિંતા, હોટ વિચાર. આપણે આપણી માનસિક રજૂઆત બદલી શકીએ છીએ.
અને ત્રીજું, ખાસ કરીને બાળકોના સંદર્ભમાં જે મહત્વનું છે, માર્શમેલો ટેસ્ટ બાળકના ભાગ્યની કસોટી નથી. તે અમુક માનસિક કૌશલ્યોનું માપ છે, અને આ કૌશલ્યો શીખવી શકાય તેવા છે.
હા, આ વાત નિયતિવાદને નકારે છે. એવું નથી કે ટેસ્ટ કોઈ લેબલ લગાડી દે છે કે આ બાળક સફળ થશે ને આ નહીં,
પણ એ ફક્ત એ બતાવે છે કે અમુક કુશળતાઓ કેટલી વિકસેલી છે.
અને સૌથી અગત્યનું, એ કુશળતાઓ શીખવી શકાય છે, વિકસાવી શકાય છે. દરેક બાળકમાં સુધારો શક્ય છે. આ બહુ પોઝિટિવ મેસેજ છે. હવે સૌથી મહત્વની વાત, આ બધું જ જ્ઞાન આપણા રોજિંદા જીવનમાં કેવી રીતે કામ લાગે.
હા, પ્રેક્ટિકલ એપ્લિકેશન્સ.
જેમ કે વ્યક્તિગત સ્વાસ્થ્ય માટે વિચારીએ, કસરત શરૂ કરવા માટે પેલો જોતો પ્લાન બનાવી શકાય. જો સવારના 7 વાગે તો હું શૂઝ પહેરીને 5 મિનિટ ચાલીશ.
શરૂઆત નાની હોય, પણ નિયમિતતા આવે.
બરાબર. બિન આરોગ્યપ્રદ ખોરાકને સ્વાદિષ્ટને બદલે બીમારી નોતરનાર તરીકે રીફ્રેમ કરી શકાય. એના નુકસાન પર ધ્યાન કેન્દ્રિત કરવું.
અને નાણાકીય બાબતોમાં
એમાં પણ આ ખૂબ ઉપયોગી છે. ભાવિ સ્વ એટલે કે નિવૃત્ત થયેલા આપણે એની કલ્પના કરીએ, તેના આરામ અને સુરક્ષા વિશે વિચારીએ, તો કદાચ આજે થોડી બચત કરવી સહેલી લાગે.
પેલું ઓનલાઈન શોપિંગવાળું ઉદાહરણ પણ સારું હતું.
હા, કંઈ ગમી ગયું, તરત ખરીદવાને બદલે 24 કલાક રાહ જોવાનો નિયમ બનાવી શકાય. મોટાભાગે બીજા દિવસે એ વસ્તુ એટલી જરૂરી નહીં લાગે. આનાથી પેલી કૂલ સિસ્ટમને વિચારવાનો સમય મળે છે.
બરાબર.
અને કામ અને અભ્યાસમાં
ધ્યાન ભંગ થતું હોય તો પર્યાવરણ બદલો. મોબાઈલ દૂર મૂકો, નોટિફિકેશન બંધ કરો, કામના ચોક્કસ સમય નક્કી કરો. મોટો પ્રોજેક્ટ જોઈને ગભરામણ થાય, હોટ સિસ્ટમ એક્ટિવ.
હા, એવું થાય ઘણીવાર.
તો તેને નાના, પહોંચી શકાય તેવા ટુકડાઓમાં વહેંચી દો. આ કૂલ પ્લાનિંગ થયું. એક પછી એક ટુકડો પૂરો કરો.
અને બાળકોના ઉછેરમાં પણ આનો ઉપયોગ થઈ શકે. ચોક્કસ. એમને ખાલી ધીરજ રાખ કહેવાને બદલે રાહ જોવાની ટેકનિક શીખવો. ચાલ, હું આવું ત્યાં સુધી એક ગીત ગા, અથવા આ રમકડા વિશે વિચાર.
અને એમના પ્રયત્નોને બિરદાવવા.
હા, જ્યારે તેઓ પ્રયત્ન કરે, ભલે પૂરી સફળતા ન મળે, ત્યારે તેમના પ્રયત્નની અને તેમણે વાપરેલી રીતની પ્રશંસા કરો, માત્ર પરિણામની નહીં.
અને સંબંધોમાં.
સંબંધોમાં પણ. જ્યારે કોઈ સાથે ગરમાગરમ ચર્ચા થાય અને ગુસ્સો આવે, હોટ સિસ્ટમ એક્ટિવેટ થાય, ત્યારે તરત પ્રતિક્રિયા આપવાને બદલે કહી શકાય, મને થોડો સમય આપો, આપણે શાંતિથી પછી વાત કરીએ.
એક બ્રેક લેવો.
હા, એ 20 મિનિટનો બ્રેક કૂલ સિસ્ટમને પાછી કામે લગાડવા માટે પૂરતો હોઈ શકે છે, જેથી વધુ સમજી વિચારીને વાત કરી શકાય.
તો આ સમગ્ર ચર્ચામાંથી આપણે શું શીખ્યા? મારા માટે તો સૌથી મોટો બોધપાઠ એ છે કે મારામાં વિલ પાવર નથી એવું માની લેવું એ એક બહાનું છે.
હા, કદાચ.
સાચી વાત એ છે કે આપણી પાસે આપણી જાતને બદલવાના સાધનો છે. જરૂર છે એ સાધનોને ઓળખવાની અને તેનો ઉપયોગ કરવાની, અને આ પુસ્તક એ સાધનો આપે છે. મને એ જાણીને ખૂબ આશા મળી કે નાના નાના માનસિક ફેરફારો અને વ્યૂહરચનાઓ પણ મોટો તફાવત લાવી શકે છે.
બરાબર કહ્યું. અને મારા માટે જે વાત સૌથી વધુ પ્રભાવિત કરી ગઈ તે એ છે કે આત્મનિયંત્રણ એ માત્ર વ્યક્તિગત સફળતાની જ ચાવી નથી, પણ તેના સામાજિક ફાયદા પણ કેટલા મોટા છે.
કઈ રીતે?
વિચારો, જો શાળાઓમાં બાળકોને આ કૌશલ્ય વ્યવસ્થિત રીતે શીખવવામાં આવે, જો આરોગ્ય સેવાઓમાં તેનો ઉપયોગ થાય, જો લોકો નાણાકીય નિર્ણયો વધુ વિચારીને લેતા થાય, તો સમાજ તરીકે આપણે કેટલા આગળ વધી શકીએ.
સાચી વાત છે.
અને શ્રોતાઓ માટે એક અંતિમ વિચાર છોડી જાઉં છું. આપણા રોજિંદા જીવનમાં એવી કઈ એક નાની હોટ ક્ષણ છે, કદાચ સવારે એલાર્મ બંધ કરીને ફરી સૂઈ જવું, કે પછી કામ વચ્ચે વારંવાર સોશિયલ મીડિયા ચેક કરવાની આદત, જ્યાં આપણે આવતીકાલથી જ કોઈ એક કુલ વ્યૂહરચના અજમાવી શકીએ અને આપણા લાંબા ગાળાના લક્ષ્યો તરફ એક નાનું પગલું ભરી શકીએ.
ખૂબ સરસ વિચાર. ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.